તારીખ 24/6/1997 સમ્યક્ત્વના આર્ટિકલ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 216.
છેલ્લે વાત ચાલી છે કે સમ્યક્ત્વના પ્રભાવથી પારમાર્થિક નિર્દોષ સમ્યક દ્રષ્ટિ કાંઈ પણ કહે છે તે કહે છે. એટલે તેમના કથનમાં કોઈ વાત ઉપર ઘણો વજન હોય છે. કોઈ પણ વાત ઉપર વજન જ્યારે જાય છે ત્યારે એનું બેલેન્સ રહેવું જરૂરી છે. બેલેન્સ ખોઈ બેસે માણસ તો ગમે તેવી વાત છે એનાથી નુકસાન થાય. એવું જે સંતુલન છે પરિણામની અંદર સંતુલન જળવાઈ રહે છે એ સમ્યક્તાના પ્રભાવથી જળવાઈ રહે છે. આવો એક સમ્યક્તાનો પ્રભાવ છે. જેમ કે કોઈ વખત વ્યવહાર ઉપર વજન આપે તો કોઈ વખત નિશ્ચય ઉપર વજન આપે. વ્યવહાર ઉપર વજન આપે તો પણ એકાંત ન થાય, નિશ્ચય ઉપર વજન આપે તો પણ એકાંત નિશ્ચય ન થાય. એવો સમ્યક્ત્વનો પ્રભાવ છે. એટલે કોઈને એકાંત લાગે તો પણ એ સમ્યક અનેકાંત હોય છે. એકાંત પણ સમ્યક એમનું અને અનેકાંત પણ સમ્યક. તેમના સમ્યક એકાંતમાં સમ્યક અનેકાંત ગર્ભિત છે અને તેમના સમ્યક અનેકાંતમાં સમ્યક એકાંત ગર્ભિત છે. આવો સમ્યક્ત્વનો પ્રભાવ છે એ વિશે આપણે છેલ્લે ચાલ્યો હતો. દ્રષ્ટાંત પણ લીધું હતું આપણે એક કે જેમ મોટરસાયકલની રેસમાં બહુ એક્સપર્ટ હોય છે એવા ખેલાડીઓ ઘણી સ્પીડની અંદર ટર્ન લે અને ઘણું નમી જાય બાઇક તો પણ હેઠે પડતા નથી, તો પણ નીચે પડી જતા નથી, તો પણ બેલેન્સ રાખી શકે છે. બીજો માણસ ઈચ્છે ઓછું નમે તો જ પડી જાય. હું એમાં કુશળ ન હોય તો એથી ઓછું નમે તો પણ પડી જાય. અને આ તો આપણને એવું દેખાય કે હમણાં જમીનને અડી જશે તો પણ એને બેલેન્સ બરાબર જાળવું હોય. એ વિષયની કુશળતા છે. એવું આની અંદર સમ્યક્ત્વના પ્રભાવથી સહજમાં બેલેન્સ રહે છે, સંતુલન જળવાય છે, એવું બને છે. પરિણામે એ મોક્ષ માર્ગમાં આગળ વધે છે અને ક્યાંય નુકસાન થતું નથી. એ વિશે આપણે છેલ્લે ચાલી ગયો હતો અને આગળનો વિષય છે. વળી મિથ્યાત્વ અને સમ્યક્ત્વની સમીક્ષા કરવા યોગ્ય છે. બંને પ્રતિપક્ષ છે એટલે સમીક્ષામાં શું છે, મિથ્યાત્વથી શું થાય ને સમ્યક્ત્વથી શું થાય એની સરખામણી. પરદ્રવ્ય અને પરભાવમાં પોતાપણું તે મિથ્યાત્વ છે. કોઈ પણ પરપદાર્થમાં અને તે પદાર્થ પરપદાર્થ સંબંધીના રાગાદી ભાવમાં ખોટાપણાનો અનુભવ એ મીઠા અનુભવ છે, કેમ કે ત્યાં આત્માનું અસ્તિત્વ નથી. તો એ જ પરદ્રવ્ય અને પરભાવમાં પરપણાનો અનુભવ તે સમ્યક્ત છે, સામે સામે છે ને, સામે સામે આ વાત કહેવા પાછળ જતું હોય છે તો વિષય ચોખ્ખો થાય. એક સાઈડથી તમે વાત મૂકો એના કરતા તમે બે બાજુથી વાત મૂકો એટલે એ વિષય ચોખ્ખો થાય. જેમ કે આપણે મકાનનો દસ્તાવેજ કરીએ છીએ તો એ ચતુર્સીમાંથી આપણે વર્ણન કરીએ છીએ કે પૂર્વમાં ફલાણાનું મકાન છે, પશ્ચિમમાં ફલાણાનું મકાન છે, ઉત્તરમાં રસ્તો છે, દક્ષિણમાં ફલાણાનું મકાન છે. આવી રીતે આ રસ્તા ઉપર આવેલું ચાર દિશામાં છે એમાં ત્રણ બાજુના જે મકાનો છે એ મકાનો વાળાનો કોઈ હક હિસ્સો દર લાવવો આ મકાનમાં નથી. એની વચ્ચે રહેલું જે ફલાણા નંબરનું મકાન એ મારું સુવાન માલિકનું, આ પૈસાનું પેમેન્ટ કરવાથી મને એનો માલિકી હક મળે છે. હવે આપણે એ ચોખ્ખું શા માટે બીજી સાઈડ કરવી પડે છે કે કદાચ કોઈ દર દાવો લાવે. હું દસ્તાવેજમાં એક જ વાત લખી હોય કે મને ક્યાં વાંધો છે, તમારું પણ છે અને થોડું મારું પણ છે, તમે ક્યાં ચોખ્ખું કર્યું, એ ચોખ્ખું નથી કર્યું એ જ બતાવે છે કે મારું કઈક નતું, હું ક્યાં તમારે ના પાડું છું, આપણે બેનું છે. આ વાતો મીઠાય અને એમાંય તે બાજુમાં સગા ભાઈ હોય ત્યારે વધારે ચોખ્ખું કરવું પડે, કેમ કે એમાં કંઈક પ્રકારની હકિસ્સો દરદારો આવવાની પરિસ્થિતિ ઊભી થતી હોય છે. એટલે બીજી સાઈડ ચોખવટ કરવા અને અહીંયા સમીક્ષા સંભળાયેલો છે. પરદ્રવ્યનો પરભાવમાં પોતાપણું તે મુખ્યત્વ છે અને પરદ્રવ્યમાં અને પરભાવમાં પારકાપણું પરપણું તે સમ્યક છે. એ દ્રષ્ટિએ સમ્યક કરવાનું સરળ નિશુભન છે. જે પારકું છે એ પારકું છે, મારામાં નથી તો મારું નથી, મારી સાથે રહેતું તો મારું, મારી સાથે રહેતું નથી તો મારો નથી. જે ક્ષણિક સંયોગરૂપ છે એ મારું નથી અને મારું હોય તો મારી સાથે હંમેશા રહેવું એ મારું સ્વરૂપ થયું. બીજા પદાર્થનો ક્ષેત્રથી નજીક પણ બતાવે છે, કેમ કે સંયોગ અને વિયોગ અપેક્ષિત છે. સંયોગનો અર્થ શું છે કે પહેલા સાથે નહોતો, નજીક નહોતો અને અમુક કાળ પછી સાથે નહીં હોય એને સંયોગ કહે છે. સંયોગમાં જુદાપણું સમજાયેલી વાત છે. સંયોગ શબ્દ છે કે નવો યોગ થયો, નવું જોડાણ થયું. બે હતા ત્યારે બે હતા ત્યારે સંયોગ થયો ને. આત્માને જ્ઞાનનો સંયોગ નથી થતો અને આત્માને જ્ઞાનનો સંયોગ આત્માને જ્ઞાનનો સંયોગ થવાથી આત્મા જ્ઞાનવાળો નથી. માણસને લાકડીનો સંયોગ થવાથી લાકડીવાળો કહેવાય અને ચશ્માનો સંયોગ થવાથી ચશ્માવાળો કહેવાય. એવી રીતે જ્ઞાનનો સંયોગ થવાથી જ્ઞાનવાળો આત્મા નથી. જ્ઞાન તો સ્વરૂપભૂત છે એટલે આત્માને જ્ઞાન સંયોગી તત્વો નથી, સ્વાભાવિક તત્વો છે, સ્વરૂપભૂત તત્વો છે. ત્યારે સંયોગ શબ્દ પોતે જુદા પદાર્થનો પાછળ થવું મળવું એને સંયોગ કહે છે. શરીરનો સંયોગ થાય છે, શરીરનો વિયોગ થાય છે. તો પછી બીજા પદાર્થો તો સમજી લેવા જેવી વાત છે. વર્ગ્રહ્ય અને રાગનું કર્તૃત્વ જો મિથ્યા છે તો પરગ્રહ્ય અને રાગનું જ્ઞાતા પણ સમજે છે. પરગ્રહ્યના કોઈ કાર્યનું કર્તૃત્વ એટલે હું કરું છું એવો ભાવ શરીરની ક્રિયા મેં કરી. હું બોલ્યો વચન છે, પુત્રાત્મક છે, ધર્મ પર્યાય છે, પણ હું બોલ્યો, મારો શબ્દ ફરે નહીં. એમ કોઈ શબ્દ ફેરવો માણસને ગમતું નથી. મેં કીધું બરાબર છે, મારો જ શબ્દ બરાબર છે, એપ્રોપ્રિયેટ છે. મેં શબ્દ તારો છે નહીં, હું આત્મા છું અને શબ્દ તો ધોળ છે. એને તો ટેપ રેકોર્ડર બોલે છે, ટેપ રેકોર્ડર માંથી આવે છે. ક્યાં ક્યાં આત્મા છે? કોઈ આત્મા નથી. એમ પર પદાર્થમાં કોઈ કાર્યને આત્મા કરે છે, હું કરું છું, એ મીઠા અનુભવ છે. અથવા વસ્તુ સ્થિતિથી વિરુદ્ધ છે, એવું વસ્તુ સ્થિતિ છે જ નહીં, કોઈ કરી શકે જ નહીં. એ વાત ત્યાં સુધી છે કે તીર્થંકર દેવની દિવ્ય ધ્વનિ છૂટે છે, એના કરતા તીર્થંકર દેવ નથી. એ સ્વયં જ ઉત્પન્ન થાય છે ઓમકાર નામે. તેઓ જ્ઞાન થયા પછી સમોસરણની રચના એ ઇન્દ્રના કુબેર કરે છે. ઇન્દ્રના હુકમ છે, એનો ખજાનચી કુબેર છે, એનો ખજાનચી છે. ભગવાનને નીચે ગંધકુટીની બધી રચના થાય છે. એ તો ધ્યાનસ્થ અવસ્થામાં શુક્લ ધ્યાનમાં બિરાજમાન છે આકાશની અંદર. નીચે કાંઈ ટકો નથી, અંતરિક્ષમાં બિરાજે છે. નીચે બનાવે છે બધું, પણ એમનું જે કમલાસન હોય છે એમાં અંતરિક્ષમાં એ બિરાજે છે. દિવ્ય ધ્વનિ આપોઆપ છૂટે છે. દિવસમાં ચાર વખત, છ પ્રહરે એક વખત, ચોવીસ પ્રહરનો દિવસ છે. આપણે ચોવીસ કલાક કહીએ છીએ. દર છ કલાકે એક વખત આપોઆપ એ દિવ્ય ધ્વનિ શરૂ થાય અને ગમે ત્યારે આપોઆપ બંધ થાય. એનો ચાલુ રહેવાનો ફિક્સ પીરિયડ નથી. એક કલાક ચાલશે કે અડધો કલાક ચાલશે કે પાંચ કલાક ચાલશે, એનું બધું ફિક્સ પીરિયડ નથી. અને તીર્થંકરની અંદર કોઈ વિકલ્પ નથી બોલવાનો. એમનું હોઠ હાલતા નથી, જીભ હાલતી નથી, કંઠ હાલતો નથી. ધ્યાન અસ્તવસ્થામાં પ્રતિમાની જેમ બિરાજમાન હોય છે, મંદિરમાં પ્રતિમા જેમ સ્થિર હોય છે એવી જ રીતે સ્થિર હોય છે. વાતાવરણમાં ઓમકાર નાદ ગાજે છે, એમ આકાશમાં મેઘ ગાજે એવી રીતે ગાજે છે. સામાન્ય અવાજ નથી હોતો. 12 યોજનની સભા હોય છે, 48 ગાવ ત્રિજ્યાનું ડાયામીટર થમનું દાવડ, એટલે 24 યોજનનો ડાયામીટર હોય છે. ગોળા કરે ધર્મસભા હોય છે, એમાં એ વાત સંભળાય છે અને બધાને એક સ્વર પર સંભળાય છે. કોઈ માઇકની વ્યવસ્થા નથી, કોઈ દોરડા ખેંચ્યા નથી. છેલ્લાને જેટલું સમય એટલું પહેલાને સમય. બાર યોજન દૂર બેઠેલો હોય બે જમનો ગાવ બેઠે, ચોવીસ ગાવ દૂર બેઠેલો હોય, ચૌદ એટલે 36 કિલોમીટર થાય આમ ગાવ. કલકત્તાના એક છેડે તો બીજા છેડે થઈ ગયા. પહેલાને સંભળાય એટલું જ છેલ્લાને સંભળાય. છેલ્લાને બરાબર સંભળાય તો પહેલાનો કાન ફાટી જાય. એવું ન હોય કાનનો પડદો તૂટી જાય. એટલું બધું જોરથી અવાજ આવ્યા આગળ બેઠેલાને. તો પાછળવાળાને બરાબર સ્પષ્ટ સંભળાતું આગળવાળાને તો, પણ અતિશય છે એવું આને. બધાને એક સરખું સંભળાય, બધાને એક સરખા દર્શન થાય. એનો મતલબ એક માર્ગ નજીક સમક્ષ બેઠા. આપણે થ્રી ડાયમેન્શન નું પિક્ચર જોયું અમેરિકામાં. ચમત્કારિક છે. નિમિત્ત નિમિત્ત એમનો અસ્તિત્વ છે. તીર્થંકર દેવના આત્માનો અને એમના શરીરનું અસ્તિત્વ છે. પણ કોઈ બોલવાની પ્રક્રિયાની શરીરની અંદર હલન ચલન નથી. વિકલ્પ પણ નથી, પણ એમનું અસ્તિત્વ છે. શરીર સહિતનું એમનું જે અસ્તિત્વ છે એના નિમિત્તે એ દિવી ધ્વનિ આપોઆપ ઉત્પન્ન થાય, આપોઆપ બંધ થાય છે. કરતા પણ તો ચોથા ગુણ સ્થાને છોડ્યું છે. એ તીર્થંકર દેવના આત્માએ ત્યારે ચોથા ગુણ સ્થાને સમ્યક દર્શન થયું ત્યારે એમને કરતા પણ હોતું છે. વાણીનો કરતા હું નથી. ત્યાં તો બહુ કેસેટ નહીં વ્યસ્ત નથી. એવું છે કે વાણી અનક્ષરાત્મક છે એવી રીતે છે. હા, અક્ષરાત્મક વાણી નથી. આપણે જેમ છીંક આવે તો અક્ષર છે એના ઉદ્રસાય એના અક્ષર છે કે નથી, પણ અનક્ષરાત્મક વાણી છે. પણ અતિશય એવો છે કે જે સભામાં બેઠેલા દેવલોકના અને મનુષ્યના ગુજરી ભાષાના અને તેવી જ દરેકની ભાષા જુદી, બકરાની ભાષા જુદી, ગાયની ભાષા જુદી, ભેંસની ભાષા જુદી, પોપટની ભાષા જુદી, ચકડાની ભાષા જુદી, સિંહની ભાષા જુદી, બધાના અવાજ જુદા, એ બધાને પોતપોતાની ભાષામાં બહુ જ ક્લિયર સમજાય. એ સાધારણ ક્લેરિટી છે એની. એટલે આમ શાસ્ત્રમાં એનું વર્ણન એવી રીતે છે કે 700 મહાભાષા અને 1800 લઘુ ભાષામાં એનું રૂપાંતર થાય છે. જેમ અત્યારે યુનોમાં 20 ભાષામાં થાય છે. માણસ બોલતો હોય ઇંગ્લિશમાં કે ગમે તો એક ભાષામાં બોલતો હોય અને 20 ભાષાની અંદર એને સાંભળતા હોય એટ અ ટાઈમ. એવી રીતે ત્યાં સમોફરણમાં 700 મહાભાષા અને 1800 લઘુ ભાષા 2500 ભાષામાં એનું રૂપાંતર થાય છે. અને બધા એને પોતપોતાની ભાષામાં બહુ સ્પષ્ટ સમજાય. કેટલું સ્પષ્ટ સમજાય કે શબ્દવાળી ભાષામાં જે સ્પષ્ટતા ન આવે એથી વધારે સ્પષ્ટતા. આપણે દ્રષ્ટાંત આપીએ કે જેમ ચિત્ર દોર્યું હોય તો રેખાચિત્રની અંદર ખાલી એક જ ડાયમેન્શન હોય, શેડવાળા ચિત્રની અંદર બે ડાયમેન્શન હોય, મૂર્તિ હોય તો 3 ડાયમેન્શન હોય, એ વધારે ચોખ્ખું હોય. ચિત્ર મૂર્તિ કંડારેલી હોય તો, શિલ્પથી કોતરેલી હોય તો 3 ડાયમેન્શન કહેવાય છે. ભગવાનની વાણીમાં સમજાય છે એમાં 4 ડાયમેન્શન બતાય. થ્રી ડાયમેન્શન નો શું છે, 3 બાજુ સુધી દેખાય, 1 બાજુ ચોથી દેખાય નહીં. શબ્દ બહુ સ્પષ્ટ હોય ને એને શાસ્ત્રમાં હસ્તામલક વ્રત બોલાય છે, સંસ્કૃત શબ્દ છે. હાથમાં રાખેલા આમળા જેટલું સ્પષ્ટ, તમને હાથમાં આમળા મૂકે અથડીમાં કેટલો ચોખ્ખો દેખાય, સાવ ચોખ્ખો દેખાય, તો કે થ્રી ડાયમેન્શન દેખાય છે. કે તમે ઉપરથી જુઓ છો ત્યારે નીચેની સાઈડ નથી દેખાતી, નીચે ડાંગો છે ખડેલું છે ખબર ન પડે, ઉપરથી તમને ચોખ્ખો દેખાય. ભગવાનની વાણીમાં ફોલ ફોલ ચારે ચાર ડાયમેન્શન તો કામ હોય, ચારે બાજુની સ્પષ્ટતા તમારા જ્ઞાનમાં થાય એવી દેવી ધનની અતિશયતા છે, વાણીનો અતિશય એટલો છે. તો આ જીવ અનેક વાર ત્યાં જઈને પાછળ કેટલી અવળાઈ કરી હશે, કે જીવની અવળાઈનો પણ ભાગ નથી. સત્સંગ થી બુડાય નહીં, જમીન ઉપર તરાય નહીં અને સત્સંગ થી બુડાય નહીં. ત્યાં પણ આજે બીજો છે, સત્સંગમાં બીજો છે, તીર્થંકર દેવનો સત્સંગ મળે ત્યારે બીજો છે, કેવી રીતે બીજો છે કે શા ઊંધે માથે ચાલ્યો હોય ત્યારે શેરશાસન કરે ત્યારે કાંડાબૂટ પાણીમાં જો માણસ બુડે, કાંડાબૂટ પાણીમાં કેવી રીતે બુડાય, છણીના દળમાં બુડી ગીધા હોય તો ન બુડાય, તો ઊંધા હાલે તો શું કરે, માથો નિધન પગ ઉપર ઊંધાઈ કરી છે જીવે અનેક વાર. બધો જ કોઈ ચીજ બાકી નહીં, ઉપદેશ સિદ્ધાંત અને વસ્તુનું સ્વરૂપ, વસ્તુનું વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, શરીરની જગતના બધા વિજ્ઞાનો, બધું કોઈ ચીજ બાકી નથી, જીવ ધનીમાં કોઈ ચીજ આવવાની બાકી નથી. એટલે જ આપણા જૈન શાસ્ત્રમાં છે, આ લોકો રશિયા અને જર્મની વાળાએ બોમ્બ ને રોકેટ ને બધા બનાવ્યા, બધી વિદ્યાઓ આવે, કોઈ વિદ્યા જ બાકી નહીં. અસંખ્ય પ્રકારની વિદ્યાઓ છે જગતમાં, એમાં બધી નવી વિદ્યાઓ આવી જાય. હા, અસંખ્ય પ્રકારની વિદ્યાઓ છે જેને ચમત્કારો કહેવામાં આવે છે, બધું આવી જાય, કોઈ ચીજ જ બાકી નથી રહેતી. એ બધું અંદર પ્રકાશિત થાય છે અને જેને જેનો પ્રશ્ન ઉઠાવે એને જવાબ મળે. જેને જે પ્રશ્ન ઉઠે, તિરિયંતનો પ્રશ્ન ઉઠે, દેવનો પ્રશ્ન ઉઠે, ગંધર્વદેવનો પ્રશ્ન ઉઠે, માણસનો પ્રશ્ન ઉઠે, બધાને એનો પોતાનો જવાબ મળી જાય. મને આ ખબર પડતી આનું શું શું જોઈને જવાબ મળી જાય, ત્યારે એકદમ ક્લિયર જવાબ મળી જાય તારા પ્રશ્નમાં જવાબ. એવી રીતે વાણી નીકળે છે. બધાને સમાધાન થાય આપોઆપ જ્ઞાનીમાંથી, એટલો અતિશય છે. પણ એ વાણીના કરતા તીર્થંકર દેવ નથી. આપણે મુદ્દો વિચારે છે કે પરદ્રવ્ય અને પરભાવનું કર્તૃત્વ છે એ મિથ્યા છે, કેમ કે કોઈ કરી શકે નહીં. પરમાણુની પર્યાય જીવ ન કરી શકે, જીવની પર્યાય પરમાણુ ન કરી શકે. અને પરદ્રવ્ય અને રાણીનું જ્ઞાતાપણું છે, માત્ર ભિન્ન રહે રાણી, એવું જે જ્ઞાતાપણું છે એ સમ્યક છે. પરદ્રવ્યની આધાર બુદ્ધિ મિથ્યાત્વ છે, શરીરના આધારે હું જીવું છું, શ્વાસોશ્વાસના આધારે જીવું છું, કે પૈસાના આધારે હું જીવું છું, કે કુટુંબ પરિવારના આધારે હું જીવું છું. જેટલી પરદ્રવ્યને આધાર બુદ્ધિ છે એ મિથ્યા પ્રશ્ન. જીવ અનંત કાળ છે, પોતાની જીવત્વ શક્તિથી જીવી જ રહ્યો છે, ક્યારે મેળવ નથી. દેહનો સુયોગ વિયોગ થયો છે અને જે જન્મ મરણ લોકિક રીતે કહેવાય છે, પણ કોઈ જીવ નવો ઉત્પન્ન થયો નથી, ક્યારે એ મળતો નથી. શાશ્વત પદાર્થ છે એવા જીવને તેના આધારે પોતાનું અસ્તિત્વ રહેવાનું કોઈ કારણ નથી. જીવતા રહેવાની અનંત શક્તિ છે એનામાં. હૈયાત રહેવાનું અસ્તિત્વ ગુણ છે એમાં પણ અનંત શક્તિ છે, અને બિન હૈયાત થાય નહીં. મારી શકાય નહીં, કાપી શકાય નહીં, બાળી શકાય નહીં, કાંઈ જેને અડી શકાય નહીં, પછી ક્યાં સવાલ છે. કાંઈ હાથમાં જ ન આગળવા જાય પણ તો પદાર્થ છે, એને પકડી શકાતો નથી, બાંધી શકાતો નથી, રોકી શકાતો નથી, પૂરી શકાતો નથી, દાટી શકાતો નથી, કાંઈ નહીં, ડુબાડી શકાય નહીં, તો કોઈ ચીજ ઠેકાણી એને થઈ જ ન શકે. એની હૈયાતી શાશ્વત છે, એવું શાશ્વત પદાર્થ પોતે છે, છતાં પણ એવા પોતાના શક્તિ અને સ્વરૂપને ભૂલીને જીવ સંયોગનો શરીરનો કોઈને કોઈનો આધાર લઈને હું જીવું છું, એ આધાર નહીં રહે ત્યારે મારું શું થશે, હું મરી જઈશ, એવી એને ભ્રાંતિથી દુઃખની ઉત્પત્તિ થાય છે. એ દુઃખ મટી જાય, પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય એટલે એ દુઃખ મટી જાય. અહીંયા તો ગમે ત્યાં શરીર, આ શરીરના સંયોગમાં કે બીજા શરીરના સંયોગમાં, ગમે ત્યાં પણ આત્મામાં રહેવું છે, આત્માથી બહાર રહેવાનું કંઈ છે. શરીર આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, હું મારા આત્મામાં હંમેશા રહું છું. આધાર બુદ્ધિ છૂટી જાય છે તે સમ્યક્ત છે, આધાર બુદ્ધિ થાય છે તો મિથ્યા છે. પરદ્રવ્યની આધાર બુદ્ધિ મિથ્યાત્વ છે, જ્યારે સ્વદ્રવ્યની આધાર બુદ્ધિ તે સમ્યક્ત્વ છે. પરદ્રવ્યમાં સુખ બુદ્ધિ તે મિથ્યાત્વ છે, તો સ્વદ્રવ્યમાં સુખ બુદ્ધિ તે સમ્યક્ત્વ છે. કેમ કે કોઈ પરદ્રવ્યમાં પોતાના આત્માનું સુખ નથી, તેમ પરદ્રવ્યમાંથી કોઈ સુખની અવસ્થા આવે એવી કોઈ પરિસ્થિતિ નથી. પરમાણુમાં તો સુખ નથી એટલે ત્યાંથી સુખ આવવાનો સવાલ નથી, પણ બીજા જીવનમાં જે સુખ છે એનું સુખ છે, એમાંથી અહીંયા સુખ આવે એવું નથી. પોતાનું સુખ પોતામાં છે, અને એ અભિપ્રાય છે, એ સૌ સાચો અભિપ્રાય છે. બીજાના પોતાના સુખનો અભિપ્રાય છે એ ખોટો અભિપ્રાય છે, મિથ્યા અભિપ્રાય છે. અને તેથી પોતાના આધારે પોતાનું સુખ સ્વાધીન સુખ છે તે સુખનો અનુભવ થાય છે ત્યારે દુઃખી થતો મટી જાય છે. ગમે તે પરિસ્થિતિમાં એ જીવ સુખી રહે છે, કેમ કે એને ક્યાંયથી સુખ દુઃખને આવવા જવાનો પ્રશ્ન રહેતો નથી. જેમ બીજા પદાર્થો સુખદાયક નથી તેમ દુઃખદાયક પણ નથી. જે બીજા પદાર્થને સુખદાયક માને તે તેના વિયોગને દુઃખદાયક માન્યા વિના, જે પદાર્થોને સુખદાયક માન્યા છે તે પદાર્થનો વિયોગ નિશ્ચિત છે અને તેનું દુઃખ છે એ પણ નિશ્ચિત છે. બંને ભ્રાંતિગત છે. વાસ્તવિકતા એ જોવામાં આવે તો જીવના સ્વરૂપમાં અનંત સુખ ભરેલું છે. કેટલું એટલું અનંત સુખ ભર્યું છે કે જેની કોઈ હદ નથી. એવા પ્રકારનું સુખ ભર્યું છે અચિંત્ય છે, ચિંતનમાં લેવા જાવ તો ચિંતનમાં આવે. અનંત અચિંત્ય અને કોઈ એને બાધા ન પહોંચાડી શકે એવું અવ્યાબાધ સુખ રહેલું છે. આવા સુખના સ્વરૂપે પોતે હોવા છતાં તેના જ બેભાનપણામાં, પોતાના સ્વરૂપના જ બેભાનપણાને લીધે જીવ દુઃખી છે, બીજું કોઈ દુઃખનું કારણ નથી. આ વાત છે. એટલે કર્મ સુખ બુદ્ધિ તે મિથ્યાત્વ છે, તો સ્વગ્રહમાં સુખ બુદ્ધિ તે છે. પછી કર્મ સુખ બુદ્ધિને લઈને અનેક પ્રકારના દોષ કરે છે અને વધારે દુઃખી થાય છે. અચિંત્ય સ્વરૂપની શુદ્ધ ચિત્તમય શાંતિ પરમ પ્રવૃત્તિને અચિંત્ય કરે છે. એમ કે વાક્ય રચના પણ આત્મીય જાતની ગુજરાતી સાહિત્યમાં જુદું સ્થાન છે. મને બરાબર હજી સુધી કોઈ નથી કરી શક્યો. શબ્દ યોગના વાક્ય સંયોગ પોતાની જે કુશળતા છે, વિચક્ષણતા છે, અને એની કોમ્પિટિશન કોઈ કરી નથી શકતું. નહીતર રવિન્દ્રનાથ ટાગોર જે મંડળમાં છે, સાહિત્યમાં મંડળી ભાષાના સાહિત્યમાં, હિન્દુસ્તાની ભાષાના સાહિત્યમાં એનું એક નામ છે, અને ઘણા ગુજરાતી વિદ્વાનોએ એનો અનુવાદ કર્યો છે. અને એ રીતે સાહિત્યની અંદર એક ક્લાસ વન લિટરેચરમાં રવિન્દ્રનાથ ટાગોરનો નામ છે. જો કૃપાળુદેવના સાહિત્યની સાથેને સરખામણી આવે તો ઇટ કેન નોટ બી કમ્પેર્ડ વિથ, સરખામણી ન કરી શકાય, એટલું ડિસ્ટન્સ છે ભાષાની દ્રષ્ટિએ. અને આ ઓપિનિયન એક ગુજરાતી ભાષાના પ્રોફેસરનો છે, રાતે આ વખત ઉપર જ્યાં ઉતારો હોય ત્યાં પછી બે ત્રણ કલાક બેસે ફસ્યા છે. થોડા રવિન્દ્રનાથ ટાગોરને સાહિત્યનું વખાણ કરતા હતા, મેં કહ્યું ઊંઘા ગયો તમે કૃપાળુદેવના સાહિત્ય અને ભાષાની દ્રષ્ટિએ તમે શું કહો અને આટલા બધા વખાણ કરો, એમની આગળ કાંઈ નથી, કાંઈ નથી એમ જ કીધું. સીધા કૃપાળુદેવની વાત જુદી છે. સાત કોંકડી ભણેલા એક જ વર્ષમાં ભાષા ઉપર એટલું બધું પ્રભુત્વ છે. નહીતર અધ્યાત્મનો જે વિષય છે એ તો સૂક્ષ્મ અને ગૂઢ છે અને ભાષાને અગોચર છે. એમણે જે પોતાને અધ્યાત્મ દશાની અભિવ્યક્તિ કરી છે કેટલાય પત્રોમાં, જેના ઉપર આપણે વિવેચન કરીને ધન્ય આરાધના પુસ્તક બહાર પાડ્યું છે. ધન્ય આરાધના છે ને કૃપાળુદેવની અધ્યાત્મ દશા ઉપરનું વિવેચન છે. ઘણા ટ્રાય કરી છે આ વિવેચન કરવાનું, હું કડક મૂકી દેવી પડે છે. અત્યાર સુધીમાં જે કૃપાળુદેવના અનુયાયી છે એ લોકો ઘણા પ્રયત્ન કરવો જોઈએ. અમારે જયારે સ્વાધ્યાય ચાલ્યો ત્યાં ભાવનગરમાં ત્યારે એના ઉપર ઘણું વિવેચન ચાલતું હતું. પછી એક ભાઈને સૂચના આપી હતી કે ખાસ ખાસ વાતો એ જ વખતે તમે લખતા જોજો, નોટ કરતા જોઈએ, નોટિંગ કરાવેલું, પછી એના ઉપર ચર્ચા ગોઠવેલી, એ નોટિંગ કરાવેલું, પછી આ વિવેચન એના ઉપર લખેલું છે. જયારે સ્વાધ્યાય કરતા હોય ત્યારે એના ઉપર ઉપયોગ ચાલે, વિષય ઉપરનું કોન્સન્ટ્રેશન એનો ઉપયોગ ચાલે, અને પછી બધું એવી રીતે તૈયાર કરવું પડે. ત્યારે એમ લાગે, એટલે કહેવાની વાત કેવી છે કે એ વખતે એમ લાગેલું કે કૃપાળુ દેવની આવા સૂક્ષ્મ ભાવો વ્યક્ત કરવાની જે શક્તિ છે એ કોઈ જગતની શક્તિ છે, સાધારણ વાત નથી, અસાધારણ લાગે એવો વિષય છે. ઘણા ગૂઢ ભાવોને બહુ જ વિચક્ષણતાથી એમણે પ્લેસિંગ મેથડ છે એ જગતની છે. અભિવ્યક્તિ જગત કરે છે ના આવે એવી વાત, અનુભવ એક વાત છે અને એ અનુભવને ભાષામાં અવતાર હોય બીજી વાત. તમે એમ કહી શકો કે ભાઈ આ કેરી બહુ સારી, બહુ સારી, મીઠી હાકર જેવી, પણ હાકર તો જુદી જાતની ગળી હોય છે અને કેરી જુદી જાતની ગળી હોય છે, ઉપમાં સરવાન છે લાગુ ન પડે. હાકર એવી એક્ઝેક્ટ હાકર જેવું તો ના એમ નહીં, આ મીઠી બહુ છે એટલે હાકર જેવી કહીએ છીએ, કેરીનો સ્વાદ એ કેરીનો સ્વાદ, અને એ તો તમે ચાખો તો સમજાય, મારા કહેવાથી ના સમજાય. એમ જે સ્વાદનો વિષય છે, અનુભવનો વિષય છે, એ ભાષાનો ગોચર નથી. આ તો મીઠી વાત છે, પણ મોડું હોય તો ન કહી શકાય. મોડું એટલે કેવું લે, મોડી કાકડી હોય અને મોડા કાજી હોય અને મોડું બદામ પણ હોય અને ઘીએ મોડું લાગે, મોડું છે ને ડિફરન્શિયેટ કેવી રીતે કરો છો, અંતર કેવી રીતે બતાવો કે કાકડી આવી મળે અને કાજુ બદામ આવવા મળે ને ઘી આવવા મળે, કઈ કહી શકાય એ ચાખીને એને સમજવું હોય તો ચાખવું પડે. મરી પણ તીખા ને મરચું પણ તીખું હોય, કેવી રીતે એનો ડિફરન્સ બતાવો ભાષામાં પણ. આ તો અધ્યાત્મનો અનુભવ છે, અધ્યાત્મનો આત્માની શાંતિનો સ્વાદ છે, આનંદનો સ્વાદ છે. પેલા તો બધા હજી દરિર ભાવો છે, સ્થૂળ છે, તોય ભાષા ગોચર નથી. તો આ વિષય તો કેટલો ભાષાનો મૂકવો કઠણ છે, અઘરો છે, તો એમણે બહુ મૂક્યું છે, ઘણું એવું સહેજ નીકળ્યું છે. એમાં સુભાષભાઈના પત્રોમાં એમનું હૃદય નીકળી ગયું છે. એ સુભાષભાઈનો સમાજ ઉપરનો ઉપકાર છે, એના નિમિત્તે એ બધી વાતો નહીં કે આપણે સુભાષભાઈને આમાં જે ગુણ સંકીર્તન કર્યું છે એમાં એ વાત લીધી છે. સૌભાગ્ય મૂર્તિ સુભાષભાઈનું ગુણ સંકીર્તન એમાં એ વાત આપણે લીધી છે, એમને ઘણો ઉપકાર કર્યો છે. પછી આગળ છે કે જાણીને પ્રયોજન સાધવું તે જ્ઞાનનું સમ્યક્ત્વ છે, અને જાણવા છતાં પ્રયોજન ન સાધવું તે જ્ઞાનનું મિથ્યાત્વ છે. થોડી આપણે ચર્ચા કરે ચાલે તે સમજણની વિષયમાં સમજણના વિષય ઉપર ચાલ્યું, સમજણમાં મિથ્યાત્વ અને સમ્યક્ત્વ બે પ્રકાર પડે છે. જે જ્ઞાન જાણીને પ્રયોજન સાથે તે યથાર્થ છે અને તે જ્ઞાનનું સમ્યક્ત્વ છે. જે જ્ઞાન જાણવા છતાં પ્રયોજન ન સાથે તે જ્ઞાનનું મિથ્યાત્વ છે. અંતમાં એ વાત ઉલ્લેખનીય છે, ઉલ્લેખ કરવા જેવો છે, કે સમ્યક તો બે કામ કરે છે, ટોટલ માંડવા સમીક્ષા કર્યા પછી કે સમ્યક તો બે કામ કરે છે, એક શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ને પુરુષાર્થના પરિણામમાં વિપરીતતા થવા દેતું નથી, કે વિપરીતતાને આવવા દેતું નથી. આ સમ્યક તો છે એ ફોગદારનું કામ કરે છે. એ વાત લીધી છે, આપણા માલકમાં નથી લીધા, ભૂલી ગયા છે એ વાત. એ વાત પંચ સંગ્રહમાં દીપચંદજી કાસલીવાલે લખી છે કે સમય તો ફોજદાર છે. પિસ્તોલ લઈને ઉભો હોય બોડીગાર્ડ તરીકે હોય તો પછી તાકાત નથી કે કોઈને આવવા દે આ નજીકમાં. એમ સમ્યક તો છે એ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર અને પુરુષાર્થના પરિણામમાં ગરબડ થવા દેતો નથી. સમ્યક તો ખુદદાર એને ઘણી રૂપમાં આપે છે. એમાં તો બધી બહુ બીજી સૂક્ષ્મ વાતો લખી છે, બહુ અભ્યાસે સમજાય એવો વિષય છે. ઘણી વાતો લખી છે સિદ્ધાંત જ્ઞાનના, બહુ સૂક્ષ્મ સિદ્ધાંત જ્ઞાનના જ્ઞાતા હતા દીપચંદજી. સમ્યક તો બે કામ કરે છે, એક તો શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ને પુરુષાર્થના પરિણામમાં વિપરીતતા થવા દેતું નથી. બીજું કામ એ છે કે નવા કર્મના આશ્રયને રોકી લે છે. આશ્રય નિરુદ્ધંતિ, આશ્રયના રોધ કરે છે, રોકે છે, આવવા ન દે. તેથી સમ્યક તો પોતે સ્વયં સંવર છે. શાસ્ત્રની ભાષામાં આશ્રમને રોકનારના ભાવને સંવર કહેવામાં આવે છે. આપણે શું રૂઢિગત પણ કહેતા કે અમે આજ સંવર પાડ્યો છે, એ તો સાપ ગયા ને લીસોટા ગયા રહ્યા જેવું છે. એમાં કાંઈ સંવર જેવું હોતું નથી, પણ શબ્દ રહી ગયો છે સંપ્રદાયમાં. સમ્યક તો છે તે પોતે જ સંવર છે. મોક્ષ માર્ગના આ સમ્યત્વ ઉપરાંત મોક્ષ માર્ગનું આ જે સમ્યત્વ છે એ ઉપરાંત આ સમ્યત્વના કારણભૂત જે ભૂમિકાઓ છે તેમાં કાર્યનો કારણનો ઉપચાર કરીને મોક્ષની ભૂમિકાનું સમ્યત્વ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ પ્રકાશ્યું છે, જે નીચે પ્રમાણે છે. એ વાત લીધી છે, આમાં જોડી છે કે સમ્યક તો સમ્યક મોક્ષ માર્ગમાં હોય છે, તો મોક્ષ માર્ગ આપણને પ્રાપ્ત નથી. આપણું શું હવે આમાં? તો કે એવું સમ્યક તો પ્રાપ્ત થવાના કારણમાં જો કોઈ પ્રવેશ કરે એવી યોગ્યતામાં જે સમ્યકને કારણભૂત થાય સત્ય ભૂમિકાનું તે સમ્યક ગણું. બહુ શોર્ટકટ એમણે આપ્યો છે આ વિષયમાં, સમ્યકત્વ પ્રાપ્ત કરવાનો બહુ શોર્ટકટ એમણે આપ્યો છે. 751 પત્ર એના ઉપર લખ્યો. સુભાષભાઈનો પત્ર જોયો મેં. સુભાષભાઈએ તો પોતાના વિચાર અનુસાર ચાર પ્રકારનું સમ્યકત્વ ઉપર પ્રશ્ન કર્યો છે, પણ કૃપાળુદેવનો આશય પકડી નથી શકાનો એવું લાગે છે. કૃપાળુદેવે જે એનો ઉત્તર આપ્યો 751માં એ ગજબ કામ કર્યું છે. તે એમની જે આત્મસિદ્ધિ લખવાની સંયોજના હતી એ એમને 751માં મૂકી દીધી, અથવા આખા આત્મસિદ્ધિ શાસ્ત્રનો પરમાર્થ એમણે 751 પત્રમાં બની ગયો. એમાં થયું શું કે સુભાષભાઈની વિશિષ્ટ યોગ્યતા એટલી કે એમાં અનેક વાતો હોવા છતાં એમણે પ્રશ્ન સમ્યક્ત ઉપર ન ઉગ્યો. ભલે એ કૃપાળુદેવ જે કહેવા માંગતા હતા એ નહોતા પકડી શકતા, એની તો કૃપાળુદેવ પોતાના પત્રમાં ચોખ્ખું કર્યું, પોતે જે સમજ્યા છે એમને લખ્યું છે કે હું મને આમ લાગ્યું છે આમ લાગ્યું, બે વાતને મેળ નથી. પણ વિશેષતા તો પછી શું કે એમને બીજી બધી વાતોનો કોઈ પ્રશ્ન નથી ઉઠ્યો. જે પ્રશ્ન ઉઠ્યો છે એ સમ્યક્ત્વ સંબંધીનો ઉઠ્યો છે, અને પોતે જે વિચારો આવ્યા એ પ્રદર્શિત કર્યા છે સરળતાથી. ત્યારે પણ એના ઉપર હાઈલાઇટ મૂકું છું, હું તો આમ કહેવા માંગુ છું, મારી યોજનામાં આ છે. એ 751 મને બતાવ્યું. મૂળમાં ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી ભાવના, અંતર આત્માના અંતરમાંથી ઉત્પન્ન થયેલી આત્મકલ્યાણની જે ભાવના છે, આત્મામાંથી ઉત્પન્ન થયેલી એટલે શું કે રાગદ્વેષના કારણે ઉત્પન્ન થયેલી નહીં. કોઈ રાગના કારણે ભાવના છે, કોઈ દુઃખનો પ્રસંગ વિના એમાંથી દ્વેષમાંથી ભાવના થઈ એમ નહીં. એ જીવનમાં ઠોકર વાગી એટલે આપણે ધર્મ બાજુ રહ્યા એમ નહીં. અંતરમાંથી ઉત્પન્ન થયેલી જે ભાવના છે,
હા,
તો આત્મામાંથી રાગદ્વેષમાંથી હોય છે ને, એનો બેઝ ખોટો છે, આધાર ખોટો છે. અને આત્મામાંથી ઉત્પન્ન થયું, આત્માના આધારે ઉત્પન્ન થયું છે, પેલા વિકારના આધારે ઉત્પન્ન થયું છે. બેનો બેઝ જુદો, પાયો જુદો જુદો છે. એવું થાય છે, પણ એ નથી આગળ વધી શકતા. જે રાગદ્વેષમાંથી ભાવના ઉત્પન્ન થાય છે એ ટકી નથી શકતા, અને આત્મામાંથી જે ઊભી થાય છે ને એમાંથી લગ્ન લાગે છે ખરેખર. એવી ભાવના છે તે અવશ્ય સફળ થાય છે. જેમ નિશ્ચિત મોક્ષ માર્ગના પરિણામ ઉદયની સાથે જોડાતા નથી, તેથી તેને અણ ઉદય પરિણામ કહેવાય છે. તેમ આ પ્રકારની ભાવના કોઈ પણ અનુકૂળ પ્રતિકૂળ ઉદયની સાથે જોડાયેલી નથી કે જોડાવા દેતી નથી. જે ભવિષ્યમાં થવાવાળા મોક્ષ માર્ગના અનુદય પરિણામને જીવી હોવાથી મોક્ષ માર્ગમાં કારણભૂત હોવાથી મોક્ષ માર્ગમાં પરિવર્તિત થઈ જશે. શું વાત કરી, મોક્ષ માર્ગના પરિણામ છે એ ઉદય સાથે જોડાયેલા નથી, તે આત્મા સાથે જોડાયેલા છે. એટલે કર્મનો ઉદય આવીને ખરી જાય છે, એની નિર્જરા થાય છે. અનુદય પરિણામને કારણે કર્મોદયની નિર્જરા થઈ જાય છે. એટલે મોક્ષ માર્ગ સ્વયં અનુદય પરિણામ રૂપ છે. સમ્યક દર્શન અનુદય પરિણામ છે, અનુદય પરિણામ છે. સમ્યક જ્ઞાન પણ અનુદય પરિણામ છે. સમ્યક ચારિત્ર, સમ્યક પુરુષાર્થ, એ બધા અનુદય પરિણામ છે. આ ભાવના પણ એના જેવી છે, કેમ કે એ રાગદ્વેષ સાથે જોડાયેલી નથી, અનુકૂળતા પ્રતિકૂળતાને ગણકારતી નથી. આત્મકલ્યાણની ખરી ભાવના અનુકૂળતા પ્રતિકૂળતાને ગણકારતી નથી. અનુકૂળતામાં વધે છે અને પ્રતિકૂળતામાં વધે છે. દિન દો ગણે, રાત ચાર ગણે, એને જેવી વાત છે. એનો વધવાનો સ્વભાવ છે હરેક પરિસ્થિતિ. દાખવી શકાય એવું છે કે તમને કોઈ પ્રત્યે અતિશય પ્રીતિ છે, કોઈ વ્યક્તિ મળતી કંઈ મળે ત્યારે તમને પ્રીતિ વધી જાય, મળે ત્યારે તમને પ્રીતિ વધી જાય. ઉડી આવ્યો ને સામે તો પ્રીતિ હતી ને, એમાં એનો સંયોગ છે. પછી વિયોગ થાય ત્યારે પ્રીતિ ઘટી જાય, ઉલટા નહીં વધી જાય. પછી એ સંયોગમાં વિયોગમાંથી સંયોગ થાય ત્યારે એની ડિગ્રી વધતી જ જાય, ચીરી દેવી છે એવું આ ભાવનાનું છે. અનુકૂળ સંયોગમાં પણ વધે, પ્રતિકૂળ સંયોગમાં પણ વધે, વધે વધે ને વધે. વધવા જન્મેલી ચીજ છે એ ઘટતી નથી, ભાવના છે એ વધવા માટે જન્મેલી એક લાગણી છે, પર્યાય છે, એ ઘટતી નથી. એટલે મોક્ષ માર્ગ ના કારણભૂત છે, કેમ કે મોક્ષ માર્ગ પર ઉદય પરિણામ છે, આ પણ ઉદય લગ્ન કરતું નથી, માટે એને એને સુસંગતતા સમજેલ છે, એમાં કારણ છે. મોક્ષ માર્ગ માં આ એક પ્રકાર કારણભૂતપણાનો છે. આપણે કશું ને કારણ લઈએ છીએ ને, સમયનું કારણ વિચારીએ છીએ, એમાં આ એક કારણ પણ છે. બીજું કારણ ભાવના પછીનું, એટલે આમાં કૃપા રૂપે બે સ્ટેજ લીધા છે, આમાં આપણે એક સ્ટેજ ભાવનાનો ઉમેર્યું છે. ભાવના કૃપા રૂપે સ્ટેજ લીધા છે, એક સજીવની મૂર્તિનું ઓળખાણ, એક આત્માની ઓળખાણ 751માં. એ પેલા સજીવની મૂર્તિની ઓળખાણ થવાની યોગ્યતા એ આ ભાવનામાંથી જન્મે છે, એટલે એ સ્ટેજ આપણે જોઈ રહ્યું છે. સજીવની મૂર્તિની ઓળખાણ થવાથી તેમના વચનની પ્રતીતિ, તેમના વચનને આજ્ઞા સમજીને રૂચિપૂર્વક તેનું અનુસરણ કરવું, તેવી આજ્ઞા રૂચિ, અને તેમની સ્વચ્છંદ નિરોગ ભક્તિ, કે જે ભક્તિમાં ભક્તિનો અહંભાવ પણ નથી થતો, નિદ્રી સ્વચ્છંદ થાય પછી, કે મારા જેવો કોઈ ભક્તિ કરવા વાળો નહીં, મારા જેવો કોઈ ભગત નહીં, હું સૌથી પહેલા નંબરનો ભગત. આવા પરિણામ પરમાર્થ સમ્યક્ત્વનું પ્રત્યક્ષ કારણ હોવાથી આ ભૂમિકાનું આ બીજભૂત સમ્યક્ત્વ કહેવામાં આવ્યું છે, અને એના આધારે આત્મસિદ્ધિ શાસ્ત્રની 17મી ગાથા છે. પ્રછંદ મત આગ્રહી વર્તે સદગુરુ લક્ષ સંકેત તેને નાખ્યો, એને અમે પણ સંકેત ભાખ્યું છે, અને તીર્થંકર દેવે પણ એને સંકેત ભાખ્યું છે. વિશેષ વાત તો એ છે કે કૃપાળુ દેવને જાતિસ્મરણ નામ હતું, એટલે તીર્થંકર દેવની વાણીમાં આવેલી કેટલીક વાતો એમના સ્મરણમાં હતી. ભગવાન મહાવીર સ્વામીના સમોસરણમાં કદાચ ગયા હોય, એ પહેલા કોઈ તીર્થંકરના સમોસરણમાં ગયા હોય. જાતિસ્મરણ જ્ઞાન બહુ લાંબુ હતું, એટલે આવી બધી સંકેતની વાતો સમોસરણની દિવ્ય ધ્વનિમાં આવેલી એમણે પ્રસિદ્ધ કરી આત્મસિદ્ધિ શાસ્ત્ર. સંકેત તેને ભાખ્યું, કોને ભાખ્યું, કોણ કે તીર્થંકરે ભાખ્યું તો અમે તેને દોહરાવીએ છીએ. એટલે આમ તો કહીએ કે જ્ઞાનીઓ છે એ તીર્થંકર દેવનો માલ એમને આડતિયાથી ને વેચે છે. ઓરિજિનલ પ્રોડક્ટ તીર્થંકર દેવની છે, આ તો એમના સેલિંગ એજન્ટ છે, ને વગર કમિશને જગતમાં એ ખુલ્લો મૂકે છે ભંડાર, જ્ઞાનનો ભંડાર ખુલ્લો મૂકે છે. એટલે એમણે જે પહેલું સંકેત કીધું છે 751 પત્રમાં, એ સજીવન મૂર્તિની ઓળખાણ, આપ્ત પુરુષ, આપ્ત પુરુષના વચનની પ્રતીતિ, તેમની આજ્ઞા રૂચિ અને સ્વચ્છંદ વિરોધ પ્રાપ્તિ, બહુ સંક્ષિપ્તમાં લખ્યું છે, પણ એક એક વાત ખોલવા દીધી છે. ત્રણ મુદ્દા લીધા છે પણ ત્રણે ખોલવા દીધા. એ જો યોગ્યતા આવે ઓળખાણને લઈને આવે છે, ઓળખાણ થાય એ યોગ્યતામાં આવે, એ નિયમથી મોક્ષ પામવાનો છે. સમુદ્ર દર્શન તો વચ્ચેનું સ્ટેશન છે, એનું ડેસ્ટિનેશન તો જે છે એ મોક્ષ અવસ્થા છે, વચ્ચે સંયુગેશન તો આવી જાય છે, પણ રેલવે સ્ટેશનનું કારણ ગણીને એને સંકેત નામ આપ્યું છે. બાકી તો નિર્વાણપદનું કારણ છે. જ્ઞાની પુરુષની ઓળખાણ એ નિર્વાણપદનું પ્રત્યક્ષ કારણ છે, પણ તેમાંથી આટલા ગુણ પ્રત્ય છે. વચનની પ્રતિ આજ્ઞા રુચિ અને સ્વચ્છ નિરોધ ત્રણ મુદ્દા જુદા છે. ચાલો થોડો આપણે એના ઉપર વિસ્તાર લેશું. સવારે હજી પણ બે ત્રણ પેરેગ્રાફ છે, તો વિસ્તારવાળો વિષય છે.